पूरण ग्रंथि पावजौ सोई।
तब सोई बुद्धि पाई उजियारा। ये अजवाड़ु थाय सतगुरु शब्दनो सूर्य उ दे थयो त्रिविध तिमिर धरत त्रास मोहनिद्रा मटी द्रोहनिद्रा घटी स्वप्न संसारनु सर्वनाशी सदगुरु शब्दनो सूर्य उदय। के प्रकाश जिन्हें गुरुगम कहवाए शब्द उपदेश बिनु सतसंग विवेक न होई। आजे बुद्धि नो प्रकाश मन में ज्ञान नो उदय अने एनु अजवाड़ु ए गुरुगम वगर थई शकतो नथी। सत्संग वगर विवेक आवतो नथी। अने कहू कि विवेक विना वणसे घणू सदगुरु मळ्या न सहाय। जो गुरु महाराज ना बोध रूपी प्रकाश आ हृदय नी अंदर न थाय त्यां सुधी आत्मदर्शन थतुं नथी। અને એટલા માટે કહ્યું કે ગુરુ મહારાજની પાસેથી મળે તે સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડ, એક તૈલ ધારાવત સતત એ ભાવ બન્યો રહેવો જોઈએ, શાંતિ નિતાન. અને એ પ્રકારે જ્યારે સમજણનું અજવાળું થાય અને એના અજવાળે જે અહીંયા કહી તે જળ ચેતન અને ગ્રંથિ પડી ગઈ, એ જે ગાંઠ છોડવાની ગૂંચળો ઉકેલવાનો, એ કોણ ઉકેલે કે ક્યારે ઉકેલાય, એ તો ગુરુ મહારાજ જ આ વ્યવહારના સંસારના ગૂંચળા ઉકેલી આપે. બાકી એમને ઉકેલવા બેસો ને તો ના ઉકેલાય. કઈ અહીંયા તો એ જ વાત કરી છે. માનો કે અજવાળું થઈ ગયું ભગવત કૃપા ગુરુ કૃપાથી, અને જડ ચેતનની જે ગાંઠ પડી ગયેલી છે અજ્ઞાનની, જેને લીધે આપણે આ શરીરમાં આ વ્યવહારમાં આ સંસારમાં પાર વગરના દુઃખી 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 થયા કરીએ છીએ. કોઈ પણ એક શ્વાસ એવો છે દુઃખ વગરનો, અજંપા વગરનો, અશાંતિ વગરનો, ક્લેશ ને કઢાપા વગરનો, કોઈ શ્વાસ ખાલી જાય જ ખરો. તો એ બધામાંથી મુક્ત થવા માટે જ્યારે ગુરુકૃપા કે ભગવત કૃપા થાય અને એમાંથી જો અજવાળું થઈ જાય અને એ અજવાળું થયા પછીથી માનો કે આપણે ગાંઠ ઉકેલવા બેઠા, મળી ગયું અજવાળું ગુરુ કૃપાનું, શબ્દનું અજવાળું થયું, સદગુરુ શબ્દનો સૂર્ય ઉદય થયો, જ્ઞાનનો પ્રકાશ થયો, એનાથી બધું જ અંધારું જતું રહ્યું, ગુરુ ગમે અજવાળું થયું, સાચું સુખ સાગરે કહ્યું એ ભાવે. પણ એને એની સાથે એ ગાંઠ ઉરગ્રહ બેઠી ગ્રંથિ નિર્વાર અંદર બેસી જાય ખરો. ચાલો હાશ ગુરુ કૃપા થઈ ગઈ, હવે આપણી મનની ગાંઠો ખોલીએ. વ્યવહારમાં કેટલી બધી ગાંઠો પડી જતી હોય છે, આમ કર્યું ને લાગ આવવા દે ને, સમય આવવા દે ને, જોઈ લઈશ આ બધી ગાંઠો. ઘણી બધી ગાંઠો હોય છે, આ તો વ્યવહારની ગાંઠો છે, પણ જેને આધ્યાત્મિક વ્યવહારવાળી ગાંઠો કહેવાય એ પણ આ શરીર એ જ હું છું, આ બધું મારું છે, એ જે આખો ભાવ છે એ ગાંઠો એટલી બધી છે કે માણસને એમાંથી મુક્ત થવા દેતો નથી, છૂટવા દેતો નથી. છેક છેલ્લા શ્વાસ સુધી હે હજુ ફલાણો આવ્યો નહીં, બાકી રહી ગયો, આવી ગયો હોત તો સારું થાય, આ બધું છે શું થશે, અરે જે થવાનું છે થશે, દુનિયાના આટલા બધાને થયું એમાં થશે, જે છે એ તો રહેવાની જ છે, દુનિયા કહી ન જ જવાની, પણ તારે આગળ જવાનું નીકળી જાય, એની જોડે ગાંઠ ના બાંધીશ. એટલે આ પ્રમાણે કંઈક એવો અવસર મળી જાય અને પૂરગૃહ બેઠી ગ્રંથિ નિર્વારા અંદર બેસીને ભજન કરવા માંડે, આત્માનુભૂતિ કરે, આત્માનું સંધાન પણ થઈ જાય અને એ રીતે અજ્ઞાન જે છે એને દૂર કાઢીને સમજણપૂર્વક જીવવા માટે પ્રયત્ન કરે ત્યારે છોરણ ગ્રંથિ
પાવ જો
આમાંથી કોક એવો આ ગાંઠ છોડી શકે. મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિદ યતત સિદ્ધે યતતામપી સિદ્ધાનામ કશ્ચિદ માં વેત્તિ તત્વતઃ. કોક જ જાણી શકે છે તત્વપૂર્વક. અને તાત્વિકતા માટે ઊંડા ઉતરવા માટે એ આ સ્થિતિ મળી. કોક એવો વીર પહોંચી ગયો એવો જીવાત્મા, અને એણે આ ગ્રંથિ છોડવા માટે પ્રયત્ન કર્યો. અને પાવ જો સોઈ, અને જો એ ગાંઠ ઉકેલી શકે તો બસ આટલું અજવાળું, આટલું ગુરુકૃપા થઈ, ગુરુકૃપાથી આટલું અજવાળું થયું સમજણનું. એના વડે ગાંઠ પણ શોધી કાઢી, ગાંઠ ઉકેલવા પણ બેઠા. આટલે સુધી છે કે જેમ જેને કહીએ ને તબ ઉર જીવ કૃતા તબ યહ જીવ, ત્યારે આ જીવાત્મા કૃતાર્થ થાય કે હશ, મેં મારું કામ, મારું લક્ષ્ય, મારું ધ્યેય, મારું એચિવમેન્ટ, મારો ગોલ, મારું મિશન જીવનનું આટલા વર્ષ જીવ્યાનું સફળ થયું. તબ યહ જીવ કૃતાર્થ હોય, બસ એ ગાંઠ છૂટે ને કૃતકૃત્ય થઈ ગયા, આપણો ફેરો સફળ થઈ ગયો. ગાયું છે ને, ફેરો ફોગટ ના જાય સંતોના સંગમાં. તો એ જે ફેરો ફોગટ ક્યારે ન જાય તબ યહ જીવ કૃતાર્થ હોય. છોરણ ગંધી પાવ જો કોઈ કોક એ આ જડચેતનની અજ્ઞાનની ગાંઠો છોડી શકે એવો કોક વિરલો જ હોય. હે પક્ષીરાજ, ધ્યાન દઈને સાંભળજો. આ ગાંઠ છોડવા માટે જીવ બેઠો છે, એને બધી જ તક મળી ગઈ છે, બધી જ સુવિધાઓ અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ ગઈ છે. છોરણ ગ્રંથિ જાન ખગરાયા, આમ ખબર પડે કે આ તો ગાંઠ છોડવા બેસી ગયો છે. પક્ષીરાજ સમજો, આટલે સુધી પહોંચ્યા પછી પણ વિઘ્નો આવવાના. ગાંઠ આવી હાથમાં આવી ગઈ, અજવાળું હાથમાં આવી ગયું, સમજણ પડી ગઈ, ગાંઠ છોડવાય બેઠા છીએ. અને કોક જ એવો વિરલો ગાંઠ છોડી શકે. પણ જ્યારે કંઈક એવી પરિસ્થિતિ છોરણ ગ્રંથિ જાણી કે આ ગાંઠ છોડવા બેઠો છે, એમ જાણીને જો ખબર પડી જાય તો
વિઘ્ન અનેક પરિતમમાં.
પેલી ભક્તિ ને માયા છે ને, ભક્તિથી તો ફફડે છે માયા, એવી વિવેક એની નજીક જઈ ના શકે. આગળ જોયું, એટલી વિવેક મારું આવ્યું છે. જેમ બે પત્નીઓ હોય, એક જબરી હોય તો પેલીને એવી દબાઈ રાખે, એમ ભગવાનની એક પત્ની છે ભક્તિ અને બીજીનું નામ છે માયા. ભક્તિનું એટલું બધું વર્ચસ્વ ચાલે છે ભગવાન ઉપર કે ભગવાનને પોતાને આધીન કરી લીધા છે ભક્તિએ. એટલે પેલી માયાનું સહેજે ચાલે જ નહીં, બેસ કેતા એને બેસી જવું પડે, ચૂપ કેતા ચૂપ થઈ જવું પડે. તો એ વિઘ્ન અનેક કરાઈ તો જોવે કે આ ભક્તિને લીધે આગળ આવ્યો છે ને. એટલે કોઈને ખબર ના પડે ને કોઈ કોઈને દેખાય ને, એટલે પાછળથી હળી હળી કરી જાય, એને હલાવી નાખે. આગળ ભક્તિ ઊભી હોય કે ભક્તિથી આટલી સરસ એને અનુકૂળતાઓ મળી છે, એટલે સામેની બાજુ હોય ભગવાનની નજીક. પણ પેલી માયા પાછળથી એવું હુંખરું કરે, એવું હરેકડું કરે, ભક્તિને ખબર ના પડવા દે. વિઘ્ન અનેક કરાઈ તબ માયા, પાછળથી અનેક હરેકડા કરીને વિઘ્ન ઊભા કરે કે આને ગાંઠ ઉકેલવા જ ન દઉં. ગાંઠ ઉકેલવા સોય પરવા બેઠાઈએ અને કંઈક મચ્છર બેસી ગયું તો હોયનો દોરો છેક સુધી અડી ગયો, પણ પેલું મચ્છર કરડે એટલે એક બાજુ મૂકીને ટપલી મારવા જઈએ, આ પેલી હોય પરવા થઈ ગઈ, ફરી પાછું એ કરવું પડે. વિઘ્ન અનેક કરાઈ તબ માયા, અનેક વિઘ્ન નાખી દે. બહુ શાંતિથી એકાંતથી ભગવાનનામાં તલ્લીનતા થઈ ગઈ હોય અને ફોનની ઘંટડી ખગડી, રહ્યો ફોન એને ઘેર, છ વાગ્યા કરે તો તમે છોર અને ગ્રંથિ પાવ જો કોઈ. તો એ ગાંઠ છોડી શકે. ના પણ પેલો ફોન આવ્યો, મૂકી દો. ભગવાન પછી, ફોન પહેલો. એ ગુચાઈ ગયા અંદર, માયા આઈને વિઘ્ન નાખી દીધું. તમે કેટલા સરસ શાંતિથી બેઠેલા હતા, એટલું અનુસંધાન ભગવાનની સાથે, આત્માનું આત્માનુસંધાન થઈ ચૂકેલું હતું, અને આ વિઘ્ન આવ્યું. વિઘ્ન અનેક કરાઈ તબ માયા, માયા આવા અનેક વિઘ્નો નાખી દે, અનેક વિઘ્નો. તરત ઊભા થઈ જઈએ, કોઈ એકાગ્રતાથી શાંતિથી માળા કરતા હઈએ. અરે મહેમાન વિવાઈ આવ્યા છે, આવો આવો આવો. વિઘ્ન અનેક કરાઈ તહ માયા, અનેક વિઘ્નો. એ નહીં, બીજે બીજા અનેક વિઘ્નો થાય. આપણે એકવાર 21,000 12,000 ને 500 વિષ્ણુ સહસ્ર નામનો એક નિયમ લીધો. રોજ 21 વિષ્ણુ સહસ્ર કરીએ ત્યારે આટલા વર્ષે પૂરો થાય. 7,000 થયા, પણ એની અંદર વિઘ્ન કેવા ભયંકર આવ્યા. આગળના બે સંતો ગયા અને બધું મહારાજશ્રી મોકલે આ પ્રમાણ કરી દે, બીજા બધા સંતો આવે. પછી એક દિવસ બપોરે વિષ્ણુ સહસ્ર પાઠ કરતા હતા, લગભગ 18-19 થયો છે, અને એક ફોન આવ્યો. આમ સાંભળતાની સાથે હાથમાંથી રિસીવર જ પડી ગયો. હજુ બેનું તો ઠેકાણું પડ્યું નહોતું, અને કે તુલસીદાસ મહારાજ દેવ થઈ ગયા. એ વિઘ્ન આવ્યું અને ત્યારે 7,000 પાઠ થયેલા. પછી થવા જ ના દીધી. પછી મુંબઈની અંદર પેલા મારા ગંગેશજી મહારાજ દેવ થઈ ગયા. એટલે આમથી તેમને એમને ત્યાં વડોદરામાં 3.5 મહિના રહેવું પડ્યું હતું, મુંબઈમાં 20 દાડા. એટલે વિઘ્ન તબ વિઘ્ન અનેક કરાઈ તબ માયા, કોઈ ને કોઈ માયા. હવે તમારે કરી જાય ને અમારે વિઘ્ન તો કરી જાય, બધાને વિઘ્ન નડી જાય છે. તો આવા આવી પરિસ્થિતિમાં તમારું જે લક્ષ્ય હોય એને વિઘ્ન એ ગાંઠ છોડવા જ ના દે, છોડવા જ ના દે. અને એમાં અને જો કોઈક આમાંથી ગ્રંથિ છોડી શક્યું તો માયા આવીને આવીને આવી કોઈકને ઉપાધિ નાખી દે કે ભાઈ ફલાણા મરી ગયા તો જવું જ પડશે, હવે તો છૂટકો નથી, મૂકી ગયો. આમ અનેક બાબતો માયાની આ વિઘ્નના ખ્યાત કરે ના ખ્યાત કરે, પહોંચવા જ ના દે, ગાંઠ છોડવા જ ના દે, અને આ માયામાંથી મુક્ત થવા જ ના દે.